करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दनमाधवम् परमानन्दनमाधवम् शरणागतपापपर्वतम् गणयित्वा न तदीयसद्गुणम् अणुमाप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननां भोजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्रीहरिकृष्णमहाराजाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः आदिगुरु सद्गुरु गुणातीतानन्दमुनये नमो नमः मम मोक्षदातु सद्गुरु चरणकमलेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण श्री लक्ष्मी नारायण श्री नर नारायण देवनि जय श्री नारायण मुनि देवनि जय श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देवनि जय श्री कष्टभंजन देवनि जय श्री पांचो परमहंसनि जय दिव्य मंदिर में विराजता प्राण प्यारा लाडीला श्री घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञना प्रेरक पूज्यपाद गुरुजी आदि तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो अने आप सर्वे भाविक भक्त जनों ने भाव थी जय स्वामीनारायण सद्गुरु गुणात्मानंद स्वामीना जीवन प्रसंगों की कथा अपने आ धनुर्मास निमित्ते श्रवण करी रहा छी वाला भक्तों जेटला प्रसंगों आवा होय एमांथी सूत्रात्मक वातो अपना जीवन में उतारवाना प्रयत्न अपने करवा कारण के આવી અલૌકિક વાતો આવો ભગવાનનો સંબંધ એ સંબંધના કારણે કેટલી સામર્થ્ય કેટલા ઐશ્વર્ય આ સંતમાં એવા છે એ આપણે સૌ સાંભળી ચૂક્યા છીએ માટે જેટલા ભગવાનને વાલા થાય એ પ્રમાણે આપણું જીવન બને એ આમાંથી આપણે શીખીએ અને તાન ભગવાનને મેળવવાનું ભગવાનને પામવાનું જ ગુણાતાનંદ સ્વામી આપણને વારે વારે રખાવવાની વાત કરે છે આપણે પણ એ સ્વામીના ચરણોમાં નમન કરી વારે વારે સ્વામીને કહીએ બસ તમારી જેવું તાન અમને પણ જાગી જાય તમને જે ભગવાનમાં હેત છે એવું હેત અમને પણ થઈ જાય એ જ આ જ્ઞાન યજ્ઞ નું ફળ શ્રુતિ છે. હા, 30 દિવસ આપણે આ ગુણાતાન સ્વામીની કથાનું શ્રવણ કર્યું, ત્યારબાદ એમના જેવું હેત આપણને પણ થવું જોઈએ ભગવાનમાં, તો કામનો, તો કથા સાર્થક. આજે તારીખ 11/1/2018 ગુરુવાર, પોષવદ દસમ. છેલ્લે છેલ્લે આપણે જાણ્યું હતું કે ગુણાતાન સ્વામીના આશીર્વાદથી ગોવિંદ ભગતને નિરાવરણ સ્થિતિ થઈ ગઈ હતી. એવો જ એક પ્રસંગ આજે આપણે સાંભળવો છે. જૂનાગઢમાં માધવદાસજી સ્વામી હતા. એ માધવદાસજી સ્વામીને ગુણાતાનંદ સ્વામી સાથે અપાર હેત હતું, અતિશય હેત. અતિશય હેત કોને કહેવાય ખબર છે? એ વિનાય રહી ન શકે. એને યાદ ન કરવો હોય ને તો યાદ આવી જાય. એને ચિંતવન ન કરવું પડે, સહેજે સહેજે થઈ જ જાય. આમ બેસીને એક બાજુ ધ્યાન કરવું ન પડે. દાખલા તરીકે અતિશય કોકને ભૂખ લાગી હોય, આંખ્યું બંધ કરીને એને શું હે ધ્યાન કરવું પડે? એ સરસ મજાની રોટલી ને ગુલાબજાંબુ ને પેંડા ને બરફી, હે, એ કઈ ધ્યાન ન કરવું પડે. એ તો ગમે એમ કરીને એને પ્રાપ્ત કરી લે અને જમીને એની ભૂખ મટાડે. એમ અતિશય જેને હેત હોય ને, એ વિના રહી ના શકે. સંસારી જીવને આસક્તિના કારણે નથી સ્ત્રી પુરુષને પરસ્પર જ્યારે અતિશય હેત થઈ જતું, એ એકબીજા વગર રહી નથી શકતા. એવું જ હેત જો ભગવાનમાં અને સંતમાં થઈ જાય ને, કામ થઈ જાય, એટલું જ હેત કરવાનું છે. એથી અધિક કરવાની મહારાજે ના પડી. જેટલું હેત આપણને દેહના સંબંધી હારે છે, એટલું હેત આપણે સાધુવારે કરવાનું કીધું છે. એથી વધારે કઈ કરવાની જરૂર નથી. દેહ ને દેહના સંબંધી સાથે જેટલું હેત આપણે રાખીએ એટલું કરીએ. અમુક અમુક વ્યક્તિના હૃદય હોય જ એવા કોમળ, એને સહેજે હેત થઈ જાય સારા વ્યક્તિ સાથે, સારી વાતમાં. અમુક અમુક વ્યક્તિના કોને ખબર કેવા કઠણ હૃદયના હોય, એને હેત થાય જ નહીં, આંખમાં આહુડું આવે જ નહીં. અને ભગવાને અમુક અમુક ને તો કઈક કોને ખબર હૃદય એવા ઊંધા આપી દીધા હોય કે એને ન કરવાનું હોય ન્યા થાય. અમુકના કોમળ હૃદય હોય, અમુકના કઠણ હોય, અમુકના ઊંધા હૃદય હોય, અંદર ફિટિંગ કઈક ઊંધું થઈ ગયું હોય, ન કરવાનું હોય ન્યા હેત કરે. આ કરવા જેવા ભગવાન છે, આ મહાપુરુષો સંતો બધા છે, હેત કરવા જેવા આ હરિભક્તો છે. ન્યા હેત ન કરી બહેન, બીજે તીજે થાય. હેત ક્યાં કરવું એનો વિવેક આપણને હોવો જોઈએ. હા, હેત બહુ સારી વસ્તુ છે, દિવ્ય વસ્તુ છે. આ પ્રેમ છે ને, અત્યારના તમે બધા જે યુવાનો જે પ્રેમના શબ્દને જે ખરાબ કરી નાખ્યો છે ને, એનો અર્થ એવું નથી હો. પ્રેમ, પ્રેમ તો દિવ્ય વસ્તુ છે. આ માધવદાસજી સ્વામીને સદગુરુ ગુણાતાનંદ સ્વામી સાથે અતિશય હેત હતું. પછી શું થાય? બસ એમની મરજી, એમની આજ્ઞા, એમની અનુવૃત્તિ એ જ મગજમાં ભયમાં કરે. કેમ એ રાજી થશે, કેમ એને શું જોતું હશે, એમને શું માંગતા હશે, એની શું ઈચ્છા હશે, એ જ આપણને ભયમાં કરે. જો આપણને જે વ્યક્તિ આરે અતિશય હેત થઈ જાય ને, ત્યારે આવું થાય. ગુણાતીતમાં હેત ઘણું એવા હતા માધવદાસ, કથા સાંભળતા થઈ સમાધિ, સીધા ગયા પ્રભુને પાસ. સ્વામી આગળ બેઠા હતા અને સ્વામી કથા વાર્તા કરતા હતા. એ હેત હતું ને, એટલે વૃત્તિ સંપૂર્ણ એને સ્વામીની વાતોમાં લગાડી દીધી હતી. અને વૃત્તિ બધી લાગી ગઈ વાતોમાં, એટલે કથા સાંભળતાની સાથે સમાધિ થઈ ગઈ અને સીધા અક્ષરધામમાં ભગવાન પાસે જતા રહ્યા. હે, સમાધિ થઈ, ભગવાન પાસે ગયા, ભગવાનના દિવ્ય દર્શન થયા અને સ્વામીની આજ્ઞાથી બે સાધુએ તેમને એક બાજુ આસને સુવડાવી દીધા કે હવે આ કથા વાર્તામાં આડા હોતા હોય એ સારું નહીં, તમે બે સાધુ જઈ અને એમને એક બાજુ સુવડાવી દો. માધવદાસજી સ્વામી સમાધિમાં શું અનુભવ કરતા હશે, કેવું સુખ એને પ્રાપ્ત થયું હશે, એ બધા જાણવાની રાહ જોતા હતા કે આ સમાધિ માંથી પાછા આવે ને મારે પૂછવું છે કેવું સુખ છે ને શું છે ને આ બધું થાય ને એવું. અત્યારે આપણને કોઈક ને ખબર પડે આ અક્ષરધામ નું સુખ માણી ને આવ્યા છે તો આપણે પૂછવા જાય કે ન જાય, હા ભાઈ કેવું છે એમને બતાવો તો ખબર પડે ને ત્યાં જવાની, એમ ત્યાં જવા જેવું છે કે નહીં. હા બધા રાહ જોતા હતા અક્ષરધામ માં. તો વાલા ભક્તો, તેજ તેજ ના પુંજ મોટા, ત્યાં જબરુ સિંહાસન શોભા, શ્રી મહારાજ ની થયા અલૌકિક દર્શન. માધવદાસજી સ્વામીએ કહ્યું, અક્ષરધામમાં તેજના જળ હલાટ સાથે મોટું સિંહાસન અમને દેખાયું, સમાધિમાંથી જાગ્યા. એટલે માધવદાસજી સ્વામી આ બધી વાત હવે કથામાં બેઠા હરિભક્તો જે હતા, સંતો હતા, એમને કરે છે. અક્ષરધામમાં તેજના જળ હલાટ મધ્ય એક મોટું સિંહાસન દેખાયું અને શ્રી હરિજી મહારાજના અલૌકિક દર્શન થયા. અને વાત સાંભળતાની સાથે જ બધાને આશ્ચર્ય થયું, અહો મહારાજે તમને શું કીધું એ તો કહો, કઈક તો વાત કરીએ છે ત્યાં જઈને, ખાલી એમને તો ના ઉભાર્યા હોય. હરિભક્તોને વાત કરે છે માધવદાસજી સ્વામી કેવું દર્શન થયું, અને સાથે સાથે હરિભક્તો પૂછે છે, સંતો પૂછે છે કે મહારાજે તમને કઈ કીધું કે નહીં, કઈક વાત તો કરો અમને. અને ત્યારે માધવદાસજી સ્વામી કહે છે, મહારાજે મને પૂછ્યું, હે તમે જાણો ગુણાતીત સંત, જો કર્યા છે ગુરુ તમે કર્યા જૂનાગઢના મહંત. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે ગુણાતીતાનંદ સ્વામીને ઓળખો છો? અને ત્યારે માધવદાસજી સ્વામીએ કીધું કે મેં મહારાજને કીધું, હા મહારાજ હું ઓળખું છું, એ તો મારા ગુરુ છે, અને વળી તમે જૂનાગઢના મહંત તરીકે એમની નિમણૂતિ કરી છે, ત્યાં સેવા કરે છે. મહારાજ મંદ મંદ હસતા હતા કે આ હજુ જેમ સેમ ઓળખ્યા નથી હો, મારે ઓળખાવા પડશે. એટલે ખુદ શ્રીહરિજી મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામીની વાત માધવદાસજી સ્વામીને કરે છે. મહામુક્ત અક્ષર બ્રહ્મ, બ્રહ્માંડો નાધર નાર. આ સ્વયં ભગવાન કહે છે તો આપણે પણ કહીએ. હે મહામુક્ત અક્ષર બ્રહ્મ, બ્રહ્માંડો ને ધાર નાર. બ્રહ્માંડ યુડે તેનો ગણતા ના આવે પાર. મહારાજ આ વાત કરે છે કે મહામુક્ત અક્ષર બ્રહ્મ, આ ગુણાતીત તો ગજબના છે, એ તો અમારા અનાદિ મહામુક્ત અક્ષર બ્રહ્મ છે. જેમ આકાશમાં રજકણ ઉડતા હોય તેમ એમના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે. ખુદ શ્રીજી મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરે છે. મહારાજ કહે છે એટલું નહીં, એમની મોટાઈ હજુ છે. મહારાજ સ્વામીની મોટાઈની વાત કરે છે.
એક રૂપે બ્રહ્માંડો ધરે, બીજા રૂપે સેવે મૂર્તિમાન. એક રૂપે બ્રહ્માંડ ધરે, બીજા રૂપે સેવે મૂર્તિમાન. ये त्रिजे रूपे महंताई करे देवा जीवने ब्रह्मनु ज्ञान करे देवा जीवन ब्रह्मनु ज्ञान
आ वार्तालाप क्या थाय छे अक्षरधाम मां श्री हरि जी महाराज माधवदास जी स्वामी ने कहे छे एक रूपे ए ब्रह्मांडो ने धरी रिया छे અને બીજે રૂપે મૂર્તિમાન અમારી સેવામાં છે અને ત્રીજે રૂપે ત્યાં જૂનાગઢમાં તમારી હારે જૂનાગઢ મંદિરની મહંતાઈ કરે છે. આવી વાત માધવદાસજી સ્વામી કહે છે કે મહારાજે મને કરી અને એ વાત સ્વામી બધા સંતો હરિભક્તોને કહે છે. એટલું જ નહીં હજુ આગળ કહે છે મહારાજે મને વાત કરી કે શિક્ષા પત્રીની સુક્તિ સેવા બ્રહ્મ રૂપ થઈ પરબ્રહ્મ. શ્રી હરિજી મહારાજે કીધું ને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ જ સાચી મુક્તિ, બીજો જાણવો સઘળો બ્રહ્મ. મહારાજ માધવદાસજી સ્વામીને કહે છે કે આ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની જે ભક્તિ કરવી ને એ જ સાચી મુક્તિ છે, બાકી બધો ભ્રમ છે. બીજું જે કાંઈ પણ ગણી લ્યો એ બધું ભ્રમ છે. બસ આ જ એક સાચી વાત છે, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આ કરવાનું છે. આપણે બધા વાત કરીએ કે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ એવી વાત કરીએ ને, પણ કઈ સેવા? એ આ સેવા, એ જ મુક્તિ છે. બ્રહ્મરૂપ થઈને જે ભગવાનની સેવા કરવી ને અખંડ, એને મુક્તિ કીધી છે. આવી વાત શ્રી હરિજી મહારાજ માધવદાસજી સ્વામીને કરે છે. કહે છે કે શાસ્ત્રમાં બ્રહ્મનો ખૂબ મહિમા છે, અમે શિક્ષાપત્રીમાં પણ આ વાત લખી છે અને એને જ સાચી મુક્તિ કીધી છે. એટલે મહારાજની વાત સાંભળીને માધવદાસજી સ્વામીએ કહ્યું મહારાજને કે તમે મને શાસ્ત્રનું સઘળું રહસ્ય સમજાવી દીધું. આ સાર આટલી જ વાત છે આમાં. દરેક શાસ્ત્રો પુરાણો જે ઉપનિષદોનો સાર છે એ આ જ છે સાર, કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, બીજું કાંઈ કરવાનું નથી. માધવદાસજી સ્વામી મહારાજને કહે છે મહારાજ એ ગુરુ તો અમારી પાસે જ હતા, પણ આજે તમે મને ભગવાને તમે મને ગુણાતીતાન સ્વામીનો મહિમા યથાર્થ સમજાવ્યો, મહિમાનો સાચો ખ્યાલ પડ્યો છે આજે મને. અને મહારાજે કહ્યું માધવદાસજી હવે તમે સમાધિમાંથી પાછા જાઓ. માધવદાસજી વાત કરતા હતા, સ્વામી હસતા હસતા આવ્યા. આ બધી વાત સ્વામી માધવદાસજી સ્વામી બધા સંતો હરિભક્તોને કરતા હતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી નહોતા, અને વાત બરાબર ચાલતી હતી ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા. અને સ્વામી બોલ્યા તમે શું અમારું નામ લઈને વાત કરી રહ્યા છો? કોઈકનું કંઈક નામ આવે ત્યારે વાત એમ તરત કાન જાય ને, ભાઈ મારું નામ બોલ્યા કંઈક શું વાત છે? ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું અમારું નામ લઈને શું વાત કરો છો? ત્યારે કોઈ સાધુએ કહ્યું કે માધવદાસજી સ્વામીને સમાધિ થઈ હતી અને સમાધિમાં જઈને જે ઈ મહારાજ સાથે વાર્તાલાપ કરતા હતા, મહારાજે જે બધી વાતો કરી બ્રહ્મની પરબ્રહ્મની એ વાત અમને કહે છે. ગુણાતીતાનંદ સ્વામી મંદ મંદ હસતા હતા કે હવે શું કેવું હે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા પછી સ્વામી બોલ્યા તમે સાંભળો માધવદાસ ગુણય મારા ગવરાવવા નથી ઉરમાં મારે આસ. ગુણાતીતાનંદ સ્વામી એટલું જ બોલ્યા, કદાચ ભગવાને કીધું હોય પણ અમારા ગુણ ગવડાવવાનો અમારે કઈ ઉરમાં એવી આશા છે નહીં. કારણ કે બ્રહ્મ તત્વ આટલું મોટું હોય આટલા બધા વખાણ થતા હોય, આટલો બધો મહિમા હોય, તેમ છતાં સ્વામી તમે કાંઈ કહેતા નથી? બધાને એવું થાય ને, આપણે જરાક કંઈક આપણામાં મોટાઈ આવી ગઈ હોય તો પાંચ જણાને કહી અને બીજાને કેવડાવવાની પ્રેરણા પણ કરીએ. સ્વામીની મોટાઈ હતી, પણ તેમ છતાંય ક્યારેય સ્વામીએ એમના મુખમાંથી એ વિશે વાત જ નથી કાઢી. બસ ભગવાન સર્વોપરી છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાતો જ ગુણાતન સ્વામીએ કરી છે. સ્વામીએ કહ્યું અમને મહારાજનો મહિમા ગાવાનું તાન છે, અમારે બીજું કાંઈ તાન નથી, અમારી વાત થાય તેમાં અમને રુચિ નથી. આ મોટાના લક્ષણ છે. આ જેના વખાણ થાય ને એ જ્યારે એને ગમે નહીં ને ત્યારે સમજી લેવું કે સાચી મોટાઈ આપણામાં આવી છે. કદાચ આપણા કોઈ વખાણ કરતા હોય અને બહારથી તો કદાચ આપણે હેઠું મોઢું કરી નાખીએ, પણ મનમાં લડ્ડુ ફૂટે તો હજુ મોટાઈ આવી નથી હો. હા, એ તો ઉપર ઉપરથી છે. બાકી સાચી મોટાઈ તો ત્યારે જ ગણી, ત્યારે જ આવી કહેવાય. ગમે એટલા વખાણ થાય તો એ મનમાં એને એને કાંઈ એ ગણતરીમાં આવે જ નહીં, એ ગમે જ નહીં એને. ઠીક છે, મોટા હોય મહિમા હોય એટલે આપણે કદાચ એ ભાવથી ગાતા હોય મહિમાથી, પણ વાલા ભક્તો ગુણાતાનંદ સ્વામી એમ કહે છે અમારે તો એક ભગવાનના મહિમાનું ગાન કરવું છે, બસ બીજું કાંઈ તાન નથી અંતરમાં, બીજી કાંઈ બીજી વાત જ નહીં, એમાં રુચિ જ નથી. ગુણાતાનંદ સ્વામી કહે છે પુરુષોત્તમ પણું સમજવા એ જીવ નથી સમર્થ, અક્ષરની વાત અનોખી વાતનો શું જાણે અર્થ, બ્રહ્મ તત્વ મોટું ઘણું પર બ્રહ્મ ના છે દાસ, અક્ષરાતીતનો મહિમા સમજાવવાની છે આસ. ગુણાતાનંદ સ્વામી કે કદાચ તમને એમ થાય કે બ્રહ્મ તત્વ બહુ મોટું, અને સાચી વાત છે. હે, બ્રહ્મરૂપ થવું કે નાની વાત નથી, અક્ષરરૂપ થવું નાની વાત નથી, બહુ મોટાઈ છે. પણ સ્વામી કહે છે એ સર્વે મોટાઈ તો એ અક્ષરાતીત જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એના દાસ છે, પરબ્રહ્મના દાસ છે. ગમે એટલું બ્રહ્મ તત્વ મોટું હોય, આપણે પણ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાની છે, ભગવાનમાં જોડાવાનું છે, આપણે પણ અક્ષરરૂપ થવાનું છે. એ રૂપ થઈને આપણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની છે. દાસત્વ ભાવે, સ્વામી સેવક ભાવે, આવો શબ્દ શ્રીહરિજી મહારાજે વચનામૃતમાં ટાંક્યો છે. સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી. સ્વામી તો એક જ છે, બીજો કોઈ સ્વામી નથી. જગત નિયંતા, સર્વ કારણના કારણ, સર્વ કરતા હર્તા એક મહારાજ છે, એ જ સ્વામી છે. બાકી બધા દાસ છે, બધા સેવક છે, બીજો કોઈ સ્વામી નથી. આવી વાત ગુણાતાનંદ સ્વામી કરે છે. ગુણાતાનંદ સ્વામીએ કીધું આ ભગવાનને આ સાધુ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવવાના પણ નથી, આવી વાતો ક્યારે મળશે પણ નહીં. અને સ્વામીએ સંકેતમાં વાત સમજવાની અને વિવેકથી વર્તવાની યાદી આપી. વિવેક હોવો પડે, એ સમજણ હોવી પડે કે વાસ્તવિક શું છે, સિદ્ધાંત શું છે આપણા મૂળ સંપ્રદાયનો, એનું જ્ઞાનવાળા ભક્તો આપણને તટસ્થ હોવું પડે. ખુદ ગુણાતાનંદ સ્વામી કહે કે અમને અમારા મહિમા ગાવાનું તાન નથી. તો જ્યારે આપણે એ સંતને ભગવાનની પદવી કદાચ આપી દઈએ તો એને ગમતું હશે. ભગવાનની આરે ઊભા રાખીએ અને ભગવાનની જેમ પૂજીએ, ભગવાનની જેમ બધું કરીએ, એ સાધુને પણ નહીં ગમતું. માટે વાલા ભક્તો એટલો વિવેક રાખવો જોઈએ. આવી વાત માધવદાસજી સ્વામી સમાધિમાંથી જાણી આવ્યા, તેમ છતાંય ગુણાતાનંદ સ્વામીએ માધવદાસજી સ્વામીને બધી વાત કરી અને વિવેક ભરી સમજણ આપી છે. મહિમા હોય સંતનો ના નહીં, મોટાઈ હોય, વચનસિદ્ધ હોય, બધું હોય, પણ ભગવાનની આગળ એ તો દાસ છે. આટલો વિવેક આપણે સમજી રાખવો પડે. વાલા ભક્તો, હવે વાત આવે છે આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજની. એમને પણ ગુણાત્યાનંદ સ્વામી સાથે ખૂબ હેત, આત્મીયતા, ગાઢ અનુરાગ કહો, બંનેને પરસ્પર એવું હેત હતું. બંને પરસ્પર એકબીજાનો મહિમા સમજતા હતા, એકબીજાની મોટાઈ જાણતા હતા. અને એમાં એ આચાર્ય રઘુવીરજી મહારાજ ભલે ગાદીપતિ હોય, ગમે એટલી મોટાઈ મળતી હોય, પણ તેમ છતાંય સાધુ પાસે બેસીને વાતો સાંભળતા એમને વાર નહોતી લાગતી. ધર્મનિષ્ઠ હતા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો યથાર્થ મહિમા સમજતા હતા, અને ભગવાન શ્રી હરિ સર્વોપરી છે એવી બળભરી વાતો પણ તે પોતે સભામાં ક્યારેક ક્યારેક કરતા હતા. પોતે આચાર્ય હોવા છતાં પણ સ્વામી જેવા સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવામાં એમને અતિશય રુચિ હતી. વિચાર કરો, આ કોઈ હરિભગતની વાત કે સાધુની વાત નથી હો, એ જેમણે હાથ પકડીને શ્રીહરિજી મહારાજે જેમનું કાંડું પકડીને ખુદ આચાર્ય પદવી આપી હોય એમની વાત છે. ગાદીપતિનું સ્થાન છે, સમગ્ર સંપ્રદાય એમને બોલાવે પ્રતિષ્ઠા કરવા, દીક્ષા આપે, આ એ વ્યક્તિની વાત છે. કથા વાર્તાનો મહિમા આપણને આમાંથી ખબર પડે કે કથા વાર્તા સાંભળવામાં કેવું તાન હોવું જોઈએ. આચાર્ય મહારાજ શ્રીને આવું તાન, વિચાર કરો. મહારાજ શ્રી કાયમ જુનાગઢ આવતા અને ગુણાત્યાનંદ સ્વામીની કથા વાર્તા, એ જુનાગઢમાં તો કથા વાર્તાનો આમ હોપો જ પડવા નો દે કહેવાય ને, હા, વચ્ચે ગેપ જ ન આવે, સમય જ ન મળે. મંગળા આરતી થાય, મંગળા આરતી પછી તરત કથા થાય, શણગાર આરતી થાય પછી પાછું જે બીજી પ્રવૃત્તિમાં કદાચ હોય એ બધા પ્રવૃત્તિમાં ચડે, ને બાકી જે ફ્રી બેઠા હોય એ પાછા કથા વાર્તામાં બેસી જાય. રાજભોગ સુધી કથા વાર્તા હાલે, રાજભોગ પછી પંક્તિ થાય, પંક્તિ થયા પછી પાછી કથા સંતોની થાય, બપોરની કથા થાય, પછી ઘડીક વિશ્રામ થાય, તો ઉત્થાપન પછી પાછી કથા સંધ્યા સુધી, અને રાતની તો કથા હોય જ, પાંચ પાંચ વાર કથા થતી. બોલો, જ્યાં સદપુરુષો રહીને કથા વાર્તાનો અખાડો જમાવે ને, ત્યાં આવો લીલોછમ ઘેરો આપણને દેખાયો હરિભક્તોનો, બાકી દેખાય નહીં ગમે એટલા મોટા સ્થાન હોય તોય. નિત્ય કથા વાર્તા જે સ્થાનમાં હાલે ને, ત્યાં જ હરિભક્તોનો સમુદાય દેખાય, બાકી ના દેખાય. આપણે પરોક્ષમાં જોઈએ છીએ ને, ક્યાં કથા વાર્તા, ક્યાંય સાધુ નહીં, કાંઈ નહીં, તો ડેરા કેવા હાવ, હે લુખા હાવ. દેવ પધરાવ્યા હોય તો એ કોક દેવની આરતી ઉતારે, ન ઉતારે કાંઈ ન હોય. પણ આપણા સંપ્રદાયમાં જુઓ, કથા વાર્તા છે એટલે કેટલા હરિભક્તો દર્શને આવે ને કથા વાર્તાનું શ્રવણ કરે છે. આ ગુણાત્યાનંદ સ્વામીની જ પરંપરા છે, તો હોય જ ને. અહીંયા ભાભાઓ જો, આપણે શણગાર આરતી પછી અખંડ વચનામૃત વાંચ્યા કરે, અખંડ વંદુના પાઠ કરે, વચનામૃત વાંચે, અખંડ કથા હાલે રાજભોગ સુધી, પછી પાછા ઉત્થાપન પછી પાછા આવે, એ ઠેઠ સંધ્યા સુધી હાકે, અને ત્રણ કથા સંતો તમારી માટે કરે છે, સવારે બે ને રાતના એક, અને એક બપોરની અમારે થઈ ગઈ ને પરંપરા પાંચની. હા, વાલા ભક્તો, ગુણાત્યાનંદ સ્વામી કથા વાર્તા ખૂબ કરતા હતા, અને સંતો હરિભક્તો તો કથા વાર્તામાં આવે, પણ ખુદ આચાર્ય મહારાજ પણ સ્વામીની કથા સાંભળવા આવતા. પણ વાત એવી હતી કે મહારાજ શ્રીને બપોરની જે કથા જે થતી ને સંતોની, એ કથામાં આવવામાં મુશ્કેલી થતી હતી. પાંચ કથા સાંભળતા સંતો પાર્ષદો માટે રસોઈ તૈયાર હોય એટલે તેઓ તો તુરત કથામાં પહોંચી જાય, પણ મહારાજ શ્રી ઉતારે જાય, ખુદ મહારાજ શ્રી પોતાની રસોઈ કરે, એ ગરમ પાણી મૂક્યું હોય, એ ખીચડી ઓરે, કંઈક રીંગણા બટાટા જે હોય બાફા મૂકે, બાટીઓ બનાવે, મહારાજ શ્રીને વાર લાગતી હતી એટલે બપોરની કથામાં ટાઈમે પોગી નહોતા શકતા. તેમ છતાંય કાચી પાકી કંઈક રસોઈ બનાવી દેહનું પોષણ થાય એટલું જમ ભગવાનને ધરાવી અને જમી અને તરત કથામાં આવી જતા. જો ચડવા દઈએ તો કથા જાય. એટલે કાચી પાકી ખીચડી કાંઈક બફાણું હરખું ન બફાણું, હે બાટિયું ચડી ન ચડી, અધકચરી એ ચડી હોય તે જમી લેતા હતા. પણ કથા વાર્તામાં ટાઈમે પોગી જતા હતા. આચાર્ય મહારાજ શ્રીની વાત છે, રઘુવીરજી મહારાજની વાત. આવી રીતે કરતા હતા તે થોડા દિવસો ગયા તે ગુણાત્માનંદ સ્વામીને મનમાં એવો સંકલ્પ થયો કે આ મહારાજ શ્રી આટલી ઝડપથી કથામાં આવી કેવી રીતે જાય છે. આ સંતોની તો પંક્તિ તરત પડી જ જાય, કારણ કે બીજા જે રાજભોગ સુધીમાં જે સંતો સેવામાં હોય તો રસોઈ તૈયાર કરી દે, તો મહારાજ શ્રી આટલી બધી આટલી વારમાં તરત જમી લે, બધું કરી લે, રસોઈ કરી લે, આ કેમ હશે? આ કેમ તરત આવી જતા હશે? ક્યારે રસોઈ કરતા હશે? ક્યારે થાળ ધરતા હશે? ક્યારે જમતા હશે? આવો સંકલ્પ સ્વામીને થયો. એટલે બીજે દિવસે સ્વામી રાજભોગ આરતી થયા પછી મહારાજ શ્રીના ઉતારાના મેળે પધાર્યા ગુણાત્માનંદ સ્વામી પોતે. અને જોયું તો રઘુવીરજી મહારાજ કાચી પાકી ખીચડી, કાચા પાકા બટેટા કંઈક બાફેલા હોય, એ બાટીઓ કાચી પાકી હોય, એ ભગવાનને થાળમાં ધરાવી રહ્યા હતા. અને ગુણાત્માનંદ સ્વામીએ જોયું ત્યાં તો અંતરમાં એમ થયું કે ઓ હોય, એ આચાર્ય મહારાજ હોવા છતાંય આવું જમે છે. સ્વામી બધો મામલો સમજી ગયા, હાથ જોડીને કહ્યું કે આજે અમને પણ થોડી પ્રસાદી આપો. ગુણાત્માનંદ સ્વામી મહારાજ શ્રીને કહે છે કે આજે તમે થાળ બનાવ્યો છે ને એમાંથી મને પણ આજે પ્રસાદી આપો. રઘુવીરજી મહારાજ હસતા હસતા કહે, જોગી આ પ્રસાદી તમારે જમવા જેવી નથી હો, તમે રહેવા દો. ગુણાત્માનંદ સ્વામી કે ના બાપજી, થોડી તો આપો. મહારાજ શ્રી ના પાડે અને ગુણાત્માનંદ સ્વામીએ આગ્રહ ચાલુ રાખ્યો કે મહારાજ શ્રી તમારે થોડી તો પ્રસાદી આજે દેવી જ પડશે. એટલે રઘુવીરજી મહારાજે ન છૂટકે એક પડિયામાં થોડી પ્રસાદી આપી અને ગુણાત્માનંદ સ્વામીએ પ્રસાદી જમવા લાગ્યા. જોયું ત્યાં તો ખીચડી સાવ કાચી હતી અને બાટી પણ અધકચરી પાકેલી હતી. અને ગુણાત્માનંદ સ્વામીએ પડ્યો નીચે મૂકી તરત બોલ્યા, મહારાજ આવું કાચું જમો છો? તમારું પેટ દુખશે, આવું કાચું ના જમો. રઘુવીરજી મહારાજ મંદ મંદ હસતા કહે છે, સ્વામી આ કુકડાને ચકલા કાચું જ ખાય છે ને, હે એને ક્યાં કાંઈ દુખાવો થાય છે પેટમાં? અમને નહીં થાય. પણ રસોઈમાં સમય જાય અને તમારી વાતો સાંભળવાનું રહી જાય, એક ખોટ અમને ન પોસાય, આવું ગુણાત્માનંદ સ્વામીને રઘુવીરજી મહારાજ બોલ્યા. એક કથા વહી જાય અમને ન પોહાય, આપણું કેમ છે? આવું આમાંથી આપણે તપાસ કરવો? ગાદીપતિના સ્થાને આપણે તો આમ વિચાર કરતા રહી જાય, એક સાધુના સમાગમમાં એમને કેટલું સુખ આવતું હશે, કેટલું તાન રાખતા હશે આચાર્ય મહારાજ સ્વામીને. આ પાછા ચાર કથામાં તો આવતા જ તા, પણ આ બપોરની ખાલી એક કથામાં મોડું થઈ જાય ને, એટલે આવું જમતા હતા. બાકી ચાર કથા સાંભળતા હોય ને પછી એમ થાય હાલો વેગ જાય, તેમાં શું વાંધો. આ 30 દિવસ આપણે ધનુર્માસની કથા ગઈ, ગણાય ને એમ હોય એક દી ન જાય તો શું વાંધો, એમ થઈ જાય ને. સહેજે સંકલ્પ થાય આવો, પણ મહારાજ શ્રી આપણને ચેતવે છે એક દિવસ પણ કથા જાય એટલું નુકસાન, એ પોહાય નહીં. તમારે રોજ જેટલી કમાણી થતી હોય કદાચ, હે કદાચ નોકરીમાં બેઠા હો પણ એક દિવસ ન જાઓ ને શેઠ પગાર કાપે તો એ પોહાય? આળસના કારણે ન જાઓ એ પોસાય? નથ પોસાતું. 8ના ટકોરે 7ના ટકોરે પોગી જ જવાય છે. એવી જ રીતે વાલા ભક્તો કથા વાર્તા સાંભળવામાં પણ આપણે તાન રાખવું. કદાચ સવારે ટાઈમ ન મળે યુવાનોને તો સાંજે કથા થાય તો સાંજે આવવું, ગમે ત્યારે એક વાર દિવસમાં તો કથા સાંભળવી સાંભળવીને સાંભળવી જ જોઈએ આપણે. આ રઘુવીરજી મહારાજ મને તમને ચેતવી જાય છે. આ શબ્દ બહુ આપણને કામમાં લાગે એવો છે, એ કથા વાર્તા જાય એ અમને ન પોહાય, આટલું ગોખી રાખવું, હે, કંઠસ્થ કરી દેવું અને જીવનમાં ઉતારી લેવું જોઈએ. આપણે બધાએ શું કરવાનું છે? કથા વાર્તા જાય એ હરખું બોલો, હરખું કથા વાર્તા જાય અમને. હા બસ, હવે જોશું 14 તારીખ પછી, હે, કોને પોસાય છે ને કોને નથી પોસાતું એ પછી ખ્યાલ આવશે. વાલા મહારાજ શ્રી આવું કરતા હતા ત્યારે ગુણાતાનંદ સ્વામી કહે છે, મહારાજ શ્રી એવું ન કરતા, હવેથી બપોરની કથા અમે અહીં જ તમારે ઉતારે કરીશું, એટલે તમે નિરાતે રસોઈ કરો, થાળ ધરો ને ઠાકોર જમાડો. હે, તમે એમ ન કહેતા કે અમારે ઘરે આવીને કથા કરજો, અમે ત્યાં જમી લેવું, હે, એના માટે તમારે અહીંયા જ આવવું પડશે. હા, અમે કેટલાકને ઘરે જઈએ પછી. ગુણાતાનંદ સ્વામી કહે છે, મહારાજ શ્રી હવે તમે નિરાતે રસોઈ બનાવો, અમે અહીંયા તમારે ઉતારે આવીને જ કથા કરશું, સંતો બધા આવશે અને કથા વાર્તા ચાલુ રાખશું અને સાથે રસોઈ પણ તમે બનાવજો અને ઠાકોરજીને જમાડજો. અને આવી મહારાજ શ્રીને વાત કરી એટલે ભાવપૂર્ણ વિનંતી મહારાજ શ્રીએ સ્વીકારી અને પછી મહારાજ શ્રી ત્યાં ઉતારે રસોઈ કરે અને એક બાજુ ગુણાતાનંદ સ્વામી કથા વાર્તા ચાલુ રાખે. કેટલો આગ્રહ મહારાજ શ્રીને ગુણાતાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવાનો. વાલા ભક્તો, આમાંથી આપણે એટલી જ પ્રેરણા લઈએ કે આપણે કથા વાર્તા સાંભળવામાં તાન રાખીએ. બસ સમજાય ન સમજાય એ પછીની વાત છે. હા, અમુક આવે, અમને નથી વાત અમુક ઘણી સમજાતી, પણ બેઠા રહીએ ને, કથા વાર્તા સાંભળા રાખીએ ને, તો લાંબા કાળે આપણા જીવનમાં કંઈક ફેરફાર થશે. એ શબ્દ આપણા હૈયામાં પૈડા હશે ને, તો ક્યારેક આપણે ખરાબ માર્ગે જતા હશું, ખરાબ દ્રષ્ટિ પણ થઈ હશે ને, તો એ તરત આપણી દ્રષ્ટિ પાછી વળી જશે. એ શબ્દ હૈયામાં હશે તો તરત એ આપણે રોકશે, એ ટોકશે, આ તારે કરવાનું નથી એવો અંતરમાંથી અવાજ આવશે. પણ આપણે કથા વાર્તા નિત્ય સાંભળીએ ત્યારે એવીના નહીં થાય. ગુણાતાનંદ સ્વામી અને મહારાજ શ્રીને પરસ્પર અતિશય અસાધારણ પ્રીતિ અને બંને શ્રીહરિના રદગદ અભિપ્રાયને રહસ્યને યથાર્થ જાણતા હતા. મહારાજ શ્રી અને ગુણાતાનંદ સ્વામી બંને પરસ્પર ભારે આદરભાવ રાખતા હતા. મહારાજ શ્રી જૂનાગઢ આવેલા હતા તે સ્વામીના સાનિધ્યમાં ભગવાનની અખંડ કથા વાર્તાનો અખાડો જામ્યો હતો. સ્વામીની મોટાઈ કેટલાક લોકોથી સહન થતી નહોતી, એટલે લોકોએ મહારાજ શ્રી પાસે આવીને વાત કરી કે મહારાજ શ્રી અમારે બે ફરિયાદ છે, આપ સત્સંગના ધણી કહેવાઓ, આપે સ્વામીને ઠપકો દેવો જ જોઈએ. ત્યારે મહારાજ શ્રીનો થોડોક આંચકો લાગી ગયો. સ્વામી વિશે શું ફરિયાદ છે, શું વાક છે, કહો અમને. અને ત્યારે એ કહેતા હતા કે ગુણાતીત આવ્યા વાકમાં ને થઈ છે બે ફરિયાદ, બે ફરિયાદ થઈ છે. વાક પહેલો, જાણજો નથી કરતા ધર્માદાની વાતો. આ પહેલો વાક્ય કે ગુણાતાનંદ સ્વામી ક્યારે કોઈને એમ કહેતા નથી કે તમે ધર્માદો આપો. હા, ત્યારથી હાયલું આવે છે આ ધર્માદાનું. હા, હોય એવા અમુક તત્વ એને મૂકે જ નહીં. પહેલો વાક્ય હતો ગુણાતાનંદ સ્વામીનો, આ બધા કહેતા હતા મહારાજ શ્રીને કે ધર્માદાની વાતો કરતા નથી. અને બીજો શું છે વાંક ભાઈ, તો કે સર્વોપરીનો મહિમા મુખેથી બહુ ગવાતો છે અને એના કારણે સત્સંગનું ખોટું દેખાય છે. અને મહારાજ શ્રી મંદ મંદ હસે છે, આ કઈ શું, કઈ કઈ નહીં. એટલે મહારાજ શ્રીએ કીધું, ભલે હાલો હું સ્વામીને વાત કરીશ. અને ત્યારે ગુણાતાનંદ સ્વામી પાસે મહારાજ શ્રી આવ્યા અને મહારાજ શ્રીએ કીધું કે તમારે વિશે બે ફરિયાદ આવી છે. અને ત્યાં ગુણાતાનંદ સ્વામી સમજી ગયા, આ ફરિયાદ મહારાજ શ્રી તરફથી નથી, આ તો બીજેથી આવી છે. ગુણાનંદ સ્વામી કે મહારાજ શ્રી આપ તો સત્સંગના ધણીક છો, માટે કઈ ફરિયાદ હોય તો આપ અમને અવશ્ય દંડ કરજો તમને તારે. હા, તમારો અધિકાર છે, સજા આપવી જ જોઈએ, પણ જોજો બારોબાર દંડ કરતા નહીં. હા, કઈ ખુલાસો કરવાની તક આપજો. ઘણી વાર ઘણા લોકો દંડ આપે ને કઈ સમજાય એના વગર સીધું ઠપકારી જ દે, હજુ પૂરી વાત જાણી ન જાણી ત્યાં તો જવા જ દે. ગુણાતાન સ્વામી કહે છે થોડોક ખુલાસો કરવાનો કંઈક તક આપજો કંઈ. આટલું કહી અને સ્વામી બોલ્યા, બોલો મહારાજ હવે શું ફરિયાદ છે? ત્યારે રઘુવીરજી મહારાજે સહેજ હસતા હસતા કીધું, સ્વામી એક ફરિયાદ તો એ છે કે તમે કોઈને નામ ધર્માદો આપવાની પ્રેરણા કરતા નથી, અને બીજી ફરિયાદ એ છે કે તમે શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા ખૂબ ગાવ છો, એ કોઈને પચે છે ને કોઈને નથી પચતો, ઘણાને ઝાડા થઈ જાય છે વાત સાંભળીને. લોકમાં સત્સંગનું ખોટું દેખાય છે એવું બધા કહે છે, અને બંને વાત સાંભળી ગુણાતાનંદ સ્વામી કહે છે, બાપજી આ બંને ફરિયાદો સાચી છે તમ તારે, આ મેં સ્વીકારી લીધી. અને ગુણાતાનંદ સ્વામી પછી ખુલાસો કરે છે, જબરો ખુલાસો કરે છે. ઓ સ્વામી, મહારાજ શ્રીને કહે છે, બાપજી એકાંતિક ધર્મ સ્થાપવા તમ તાતે લીધેલો અવતાર,
એકાંતિક ધર્મ સ્થાપવા તમ તાતે લીધેલો અવતાર,
હેજી એકાંતિક ધર્મ સ્થાપવા તમ તાતે લીધેલો અવતાર,
એકાંતિક ધર્મ સ્થાપવા
ભગવાને અવતાર લીધો એની વાત હો. ધરાવવા નોતા આવ્યા ધરા મોજાર, હેજી ધર્માધો ધરાવવા નોતા આવ્યા ધરા મોજાર, એકાંતિક ધર્મ ની સ્થાપના કરવી છે, અનંત જીવોનું કલ્યાણ કરવું છે, એવું નક્કી ત્યાં થયું છે. તે સારું તો અહીંયા પ્રગટ થયા છે, પણ ધર્માદાનો ઠરાવ ત્યાં થયો નથી. ગુણાનંદ સ્વામી કહે છે અક્ષરધામમાં કાંઈ ધર્માદો ઉઘરાવો એવો કાંઈ ઠરાવ થયો નથી. સ્વામી કહે છે કે તમે ભગવાનના દીકરા છો તો કંઈક લાગવગ લગાડીને ધર્માદાનો નવો ઠરાવ કરી લાવો તો એ કામ પણ કરીશું. હા, અત્યારે એ કામ નથી કરતા, પણ એ કામ પણ કરશું જો તમે કરો તો. અને પછી સ્વામી બીજી વાત માટે એમ કહે છે, આવી વાત જ્યારે કરી ત્યારે સ્વામી કહે છે કે જો જીવના ઉરમાં સ્વામી નારાયણ પધારશે તે જીવ અહીંયા આવશે, બીજે ધર્માદો ક્યાં ધરશે. સ્વામી કહે છે જીવના અંતરમાં સ્વામિનારાયણ ભગવાન પધારશે ને, એ અમે સ્વામિનારાયણ સૌ જીવના અંતરમાં ઘાલી છીએ તો એમના અંતરમાં બેઠેલા ભગવાન જો હશે તો એ ધર્માદો દેવા અહીંયા જ આવશે, બીજે ક્યાં જાહે, બીજે ક્યાંય નહીં જાય. ત્યારે મહારાજ શ્રીએ વાતનો સ્વીકાર કરી અને કહ્યું કે તમારી વાત સાચી હો જોગી, હા 100% સાચી વાત. પેલો ખુલાસો થઈ ગયો, હવે બીજી વાત શું હતી? બહુ અતિશય ભગવાનનો મહિમા ગાય છે સર્વોપરી. ત્યારે સ્વામી કહે છે એક કોઈ ગરીબ ગામનો છોકરો પરણતો હોય ને તો એ હોય ને તો જાનડિયું ભારો ભાર વખાણ કરે ને, ગમે એવો છોકરો હોય પણ જાનડિયું ગીત તો કેવા ગાય, એ ભારો ભાર વખાણ કરે. ગુણાતાનંદ સ્વામી કહે છે રંકના ઘરે રોપ્યો માંડવો તેના ગીતો ગવાય, રંકના ઘરે રોપ્યો માંડવો તેના ગીતો ગવાય,
રંકના ઘરે રોપ્યો માંડવો તેના ગીતો ગવાય.
હે
પર રાજુ ભલે જેવો તેવો પણ ધાનડીયો ગુણદાય હે પુરુષોત્તમની જાનડીયું ઓછો મહિમા ના અંકાય અમે પુરુષોત્તમની જાનડીયું હે ચાર વેદ પુરાણ અઠાર શિષ શારદ પણ ગાય
સ્વામી કહે છે અમે પુરુષોત્તમ નારાયણની જાણી જાનડીયું છે એનો મહિમા અમે નહીં ગઈ તો કોણ ગાહે બીજું હે આ જેવો તેવો વરાજ હોય તો એ આ બધી જાનડીઓ એના ગુણ ગાય એનો મહિમા ગાય તો આપણે તો પુરુષોત્તમ નારાયણની જાનડીઓ છે કેમ ભગવાન જેવા છે એવા આપણે ન ગાઈ અરે મહિમા તો વેદમાં પણ લખ્યો છે ષટશાસ્ત્ર અઢાર પુરાણમાં પણ વર્ણન કર્યું છે મનમાં ન હમાય એટલો મહિમા છે મહારાજનો શેષ શારદા એ બધા ગાય છે તો સ્વામી કહે આપણે હું કામ બાકી રહીએ તો એ ગુણાદાન સ્વામી કહે છે બહુ સરસ વાત કરે છે હો સ્વામી
હે જે જીભ ઝાલીને બોલીએ તોય બોલવું તે ન બોલાય ને બોલીએ તો બોલવું તે ન બોલાય એ જેવું છે તેવું કહીએ સાંભળનારા ગાંડા થાય કહીએ સાંભળનારા ગાંડા થાય
સ્વામી કહે જેવો મહિમા છે તેવો ગાયન તો સાંભળનારા ગાંડા થઈ જાય જીભ ઝાલીને બોલી છી હા યથાર્થ મહિમા તો કહેતા નથી એ જીભ ઝાલીને બોલતા હોય તો એ પચતું ન હોય તો છૂટી મૂકે તો શું થાય હ જ્ઞાન્યા જ બેહવું પડે ને પાછા આવે જ નહીં મહારાજ શ્રી અપલખ નયને સ્વામીની હામું જોઈ રહ્યા હો હું વાતું કરે છે સ્વામી સ્વામી કહ્યું અમે તમારા બાપના ગુણ ગાઈએ છીએ હે તે બીજા કોઈકને પેટમાં દુખે તમને તો વાંધો નથી ને રઘુવીરજી મહારાજ બોલ્યા સ્વામી આપની વાત હાવ સાચી હો આપણે શ્રીજી મહારાજનો પ્રત્યક્ષ પ્રભાવ અને સર્વોપરી મહારાજનો મહિમા નજરે નિહાળ્યો છે આ તો કેટલાક બીજા સાધુ ફરિયાદ કરતા હતા ને એટલે હું એમના વતી આવ્યો તમને કહેવા પણ સ્વામી તમે જે કરો એ બરાબર જ છે યથાર્થ તમે કરો છો ગુણાતન સ્વામીએ સહેજ હસીને કહ્યું મહારાજ એ તો તમે વાત માંડી ત્યારથી જ અમને ખબર પડી ગઈ કે આ ફરિયાદ તમારા તરફથી નથી અમારા નાતમાંથી આવી છે હા સ્વામીને ખબર પડી ગઈ હતી અંજોજો મોટે ભાગે છે ને નાતીલા જ નડે સાધુને સાધુ જ નડે હરિભગત ક્યારેય નડવાનો આવે મોટે ભાગે આવું થાય ક્યાંક ક્યાંક અને હરિભગતને સાધુ ક્યારેય ન નડે એને એ જ નડે એ જ આડા આવે કારણ કે એની મોટા એ ખમી ના હકે ને એ જોઈ ના શકે એટલે આડા પડે જ ગમે એમ કરી મહારાજ જગતનો નિયમ છે એ સૌને સૌના નાતીલા નડે એમાં આપણે કાંઈ આપણો કાંઈ કસૂર નથી શ્રીજી મહારાજ પણ અમને ભલામણ કરી ગયા છે સ્વામી હવે મહારાજશ્રીની વાત કરે છે કે ધર્મકુળ સાવ ભોળું છે રખે કોઈની વાતોમાં આવી ન જાય માટે મોટેરા સંતો મોટેરા હરિભક્તો એમનું ધ્યાન રાખજો અને રઘુવીરજી મહારાજે કહ્યું હા સ્વામી તમારી વાત બરાબર છે આમ કહી મહારાજ શ્રી ઊભા થયા અને ખૂબ હેતથી સ્વામીને મેળા ભેટા
અને સ્વામી પણ ખૂબ અત્યંત રાજી થયા છે. વાલા ભક્તો, અત્યારનો કથાનો સમય પૂરો થયો છે. ખૂબ આ પ્રસંગથી આપણે જાણીએ કે ભગવાનનો મહિમા કેવો હોવો જોઈએ. આપણે આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા છે એનો કેફ રાખીએ, એનો પાવર રાખીએ, એ જ પરંપરાના સંતો આપણને પ્રાપ્ત થયા છે. માટે એ મહિમાથી આપણે જીવન જીવીએ.